भव्य जीवों ने भगवान कुनकुंदाचार्य देव ने असमय सार ग्रंथ राज ये भगवान बनवा माटे नी अद्भुत गिफ्ट से भेट से जेमा स्तुति नो जे प्रकरण से 26-33 गाथा એનું આપણે વિગત કેટલાક દિવસથી સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પાઠ કરીશું ગાથાનો પહેલા. જો જીવ હોય ન દેહ તો આચાર્ય તીર્થંકર તણી જીવ દેહ બને એક છે વ્યવહાર નયનો વચન આ જીવથી જુદા ઉદગલમઈ આ દેહને સ્તવિને મુનિ પણ નિશ્ચય નથી યોગ્ય એ નહીં દે ગુણ કે વળી તણા વરણન કરે નગરી તણો નહીં થાય વર્ણન ભૂપનો જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને જીતિ મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે ગાથા 31 નું સ્વાધ્યાય પણ કરી રહ્યા છીએ, જેમાં ગી ગાયક શંકર દોષના પરિહારપૂર્વક જે પોતાના આત્માનો જ્ઞાન સ્વભાવ છે એને જે અંતરંગમાં સૂક્ષ્મ પ્રગટ જે ચૈતન્ય સ્વભાવ છે એના અવલંબનનું બળ વડે એ દ્રવ્યેન્દ્રિય, ત્યાર પછી આગળ આવે છે ભાવેન્દ્રિય અને પછી છે ભાવેન્દ્રિયનો વિષય, ત્રણ છે ને. તો એ દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિષય એ ત્રણેયનું નામ છે ઇન્દ્રિય. અને એનાથી ભિન્ન પોતાનો જે અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ છે, અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ માને એ જ્ઞાન સ્વભાવ ઇન્દ્રિયનું અવલંબન લઈને જાણે કે ઇન્દ્રિયોના વિષયો છે એનું અવલંબન લઈને જાણે એવો જ્ઞાન સ્વભાવ નથી. મને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જાણે એવો તો જ્ઞાન સ્વભાવ નથી, ભાવેન્દ્રિયનું અવલંબન લઈને જાણે એવો પણ આત્માનો જ્ઞાન સ્વભાવ નથી, અને ભાવેન્દ્રિયના જે વિષયો છે બહારમાં એનું અવલંબન લઈને જાણે એવો પણ આત્માનો જ્ઞાન સ્વભાવ નથી. બહુ સુંદર વાત, સમજવા જેવી વાત છે. કેમ કે જે મૂળ ગાથામાં વાત લખીને જીતી ઇન્દ્રિયો પછી શું લખ્યું છે? જ્ઞાન સ્વભાવ. અને 31, 32, 33 ત્રણેય ગાથામાં જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જેમ સાંજના પ્રકરણમાં પરમ પારિણામિક ભાવની ધૂનવાળી વાત હતી ને, એમાં ત્રણેય ગાથામાં જ્ઞાન સ્વભાવની ધૂન છે. તમે જોશો તો તમને થોડુંક તમને બતાવું, એ ટીકા પૂરી થાય છે ને, આ 31 ગાથાની ટીકા, એમાં છેલ્લી 3-4 લાઇન છે, એમાં લખી છે કેવો છે તે જ્ઞાન સ્વભાવ છે. હા, કેમ કે આ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયોને જ્ઞાન સ્વભાવના અવલંબન વડે એના વડે જુદી કરાય છે. તો કેવો છે તે જ્ઞાન સ્વભાવ? શું કહે છે? આ વિશ્વની ઉપર તરતો, એટલે સમસ્ત પદાર્થની ઉપર તરતો, એટલે બધાથી ભિન્ન, અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં, સદાય અંતરંગમાં પ્રકાશમાન, અંધારું નથી ત્યાં, સદાય અંતરંગમાં પ્રકાશ, અવિનશ્વર, સ્વતઃ સિદ્ધ, અવિનશ્વર માને ક્યારેય નાશ ન થાય, સ્વતઃ સિદ્ધ, કોઈ દ્વારા ઉત્પન્ન કરાયો છે એમ નહીં, અને પરમાર્થ સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. અને 32 ગાથા જરા તમે કાઢો એટલે ખ્યાલ આવે. બત્રીસ ગાથા છે ને, ટીકા છે ને, ટીકામાં એમાં પણ નીચેથી 3 લાઈન જુઓ, પહેલો પેરેગ્રાફ છે, એમાં નીચે 3 લાઈન, કેવો છે તે જ્ઞાન સ્વભાવ મળ્યું? કેમ કે આજે અંતિમ વ્યાખ્યાન છે ને, તો બધું થોડુંક સમેટી લઈએ ને. જુઓ, કેવો છે તે જ્ઞાન સ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને પરમાસત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. 33 ગાથા જુઓ, એમાં એમાં ટીકાની પહેલી લાઈન પહેલીથી શરૂ કરું છું, પહેલી ટીકામાં પહેલીથી, 33 ગાથામાં પહેલીથી જુઓ. આ નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જેઓ પૂર્વે કહ્યો, જેઓ પહેલાં કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે, જેઓ પહેલાં એટલે 31મી ગાથામાં જેવો જ્ઞાન સ્વભાવ કહ્યો અને 32 નંબરની ગાથામાં જેવો જ્ઞાન સ્વભાવ કહ્યો ને, એવા જ્ઞાન સ્વભાવ વડે. મારે ખાલી એટલું બતાવવું છે કે ત્રણેય ગાથામાં આ આત્માનો જાણવાનો, સ્વયંનો, પોતાથી સ્વયં સિદ્ધ અવિનશ્વર પોતાનો સ્વતઃ સ્વભાવ છે. સમજાય છે? જે કેવલી ભગવાન છે ને, એ કેવલ જ્ઞાનની એક સમયની પર્યાયમાં લોકાલોકને જાણે છે ને, એ કેવલ જ્ઞાનની પર્યાય છે, એ અલગ વાત છે. કેમ? કેમ કે તો વિનશ્વર છે, વિનશ્વર છે ને, અને અહીંયા તો જે વાત અવિનશ્વર જ્ઞાન સ્વભાવની વાત છે, અને એ જીવ માત્રમાં એ જ્ઞાન સ્વભાવ જોવામાં આવે છે. જુઓ, એ જ્ઞાન સ્વભાવ કહો કે પંચમ ભાવ કહો, વાત એક જ છે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? હા, તો જ્ઞાનની મુખ્યતાથી કયું એ ગાડી જ્ઞાન સ્વભાવ? પંચમ ભાવ જે છે એમાં આત્માનો અસાધારણ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનની મુખ્યતાથી, જેમ આત્માનું નામ જ્ઞાયક કેમ પડ્યું, જ્ઞાયક કેમ પડ્યું, કે આત્મામાં ગુણો તો અનંત છે, પણ એ અનંત ગુણો જે આત્મામાં છે, દર્શન, સુખ, ચારિત્ર, વીર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ, વિભુત્વ, અનંત ગુણો છે ને, એ બધા ગુણોને જાણે છે કોણ? કે જાણવાની તાકાત તો જ્ઞાનમાં છે, તેની મુખ્યતાથી આત્માને જ્ઞાયક કહેવામાં આવે છે. જ્ઞાયક કહેતા આત્મામાં માત્ર જ્ઞાન ગુણ જ છે એમ નથી, બરાબર? તો સમજો જરાક, ધ્યાનથી બહુ સારી વાત છે સમજવા જેવી, કે આ આંખ નાક કાન જીભ એ તો છે દ્રવ્યેન્દ્રિય, એ શું છે? દ્રવ્યેન્દ્રિય. અને એના નિમિત્તે જે આત્માનું જ્ઞાનનો વ્યાપાર જોવામાં આવે છે, જે આત્મામાં જાણવા દેખવાનું એ આ ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવાનો વ્યાપાર થાય છે તો આત્માનો જાણવાનો વ્યાપાર, પણ એ કોના માધ્યમથી થાય છે? ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવાનો વ્યાપાર થાય છે એને કહેવામાં આવે છે ભાવેન્દ્રિય. બે વાત. અને ત્રીજા નંબરમાં છે ભાવેન્દ્રિયનો વિષય, એટલે આ ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવાનો વ્યાપાર થયો ને, અને એમાં જે જે જાણવામાં બધું આવ્યું એ એ તો અહીંયા એ કહેવા માગે છે કે એ ત્રણેય જ્ઞેના ખાતામાં જાય છે. એ ત્રણેય શેમાં જાય છે? જ્ઞે. અને હું કેવો છું? જ્ઞાયક છું. હું જ્ઞાયક છું ને એ બધું શું છે? જ્ઞે છે. કેમ ભેદ જ્ઞાન કરાવે છે? કેમ કે એ એમ માને છે, જોજો, એ જ્ઞેને જ્ઞાયક માની લે છે. ભૂલ ક્યાં કરે છે? જ્ઞેને જ્ઞાયક માને. આ કાનથી જ્ઞાન થયું, આંખથી જ્ઞાન થયું, એટલે એને આંખમાં જ્ઞાન માન્યું. ખ્યાલ ને કે આ આંખ મારી છે, કહ્યું ને, અને આંખમાં શું છે? મને જ્ઞાન આંખથી થયું. તો આંખથી જ્ઞાન થયું એનો મતલબ આંખ છે તો જ્ઞે, અને એને માન્યું મને જ્ઞાન શેનાથી થયું? આંખથી. કાનથી જ્ઞાન થયું, જીભથી જ્ઞાન થયું, એટલે એને દ્રવ્યેન્દ્રિય જે જડ છે, ઉદગલની રચના છે, એનાથી જ્ઞાન થયું એમ માને છે. પણ અસલમાં છે તો કોણે? જ્ઞે. આત્માનો જ્ઞાન સ્વભાવ એનાથી અલગ છે. માને આ દ્રવ્ય ઇન્દ્રિયના જે બાખા છે, આંખના કાન જડ, એનાથી જાણવું થતું નથી, જાણવાનો તો આત્માનો સ્વભાવ છે. માટે કહેશે કે તને એ દ્રવ્ય ઇન્દ્રિયથી જાણવું થાય છે એ તારો ભ્રમ છે, તો એનાથી ભેદ જ્ઞાન કરાવ્યું પહેલાં, કે અંતરંગમાં પ્રગટ હતી સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ છે એનાથી જાણવું થાય છે. ત્યાર પછી બીજો ભ્રમ, કે ભલે આંખમાં જ્ઞાન નહીં, કાનમાં જ્ઞાન નહીં, પણ આ જે જાણવા દેખવાનો વ્યાપાર થાય છે ને, એ આંખના કાનના માધ્યમથી જે જાણવાનો વ્યાપાર થયો ને, તો એ એમ સમજે છે કે આત્મામાં જાણવું તો થાય, બરાબર છે, આત્મામાં જાણવું થાય, પણ એ ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણે એવો આત્માનો સ્વભાવ. શું કહ્યું? બરાબર સાત સમજો ને. એને એ નક્કી કર્યું કે આંખમાં જ્ઞાન નહીં, કાનમાં જ્ઞાન નહીં, રાઈટ, ચલો મંજૂર. પણ એ પછી બીજી શું દલીલ કરે છે? આંખમાં જ્ઞાન નહીં, કાનમાં જ્ઞાન નહીં, વાત બરાબર, પણ જ્ઞાન આત્મામાં કહો છે એ વાત મંજૂર અમને, પણ એ આત્મામાં જ્ઞાન છે એ જાણે કોનું અવલંબન લઈને, કોની મદદથી જાણે? આંખ કાન નાક જીભ એની એનું અવલંબન લઈને જાણે. આ માને આ નિમિત્તમાં તો જ્ઞાન નહીં, પણ જ્ઞાન આ નિમિત્તનું અવલંબન એટલે ઇન્દ્રિયોનું અવલંબન લઈને આત્મા જાણે. તો ભેદ જ્ઞાન કરાવ્યું. શું ભેદ જ્ઞાન કરાવ્યું? કે આત્માનો જ્ઞાન સ્વભાવ કેવો છે, કે એ જાણવાનું જેમાં સામર્થ્ય જે છે એનો ધર્મ એવો છે કે ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણે, એવો પણ જ્ઞાન સ્વભાવ નથી. એને આ આંખ નાક કાન વગેરે પાસે એ તરફ ઝૂકીને જાણવું પડે એવો આત્માનો સ્વભાવ નથી. એટલા માટે કહી દીધું કે ઇન્દ્રિય જ્ઞાન અથવા ખંડ ખંડ જ્ઞાન અથવા ભાવેન્દ્રિય પરસત્તાવલંબી જ્ઞાન, એના લોજિક બતાવે છે ને, એક એક આપણે ચર્ચા કરી હતી કે માત્ર પરને જાણવામાં ઇન્દ્રિય જ્ઞાન માત્ર પરને જાણે છે, આત્માને નહીં જાણે, કેમ કે આત્મા તો અમૂર્તિક છે, અને ઇન્દ્રિય જ્ઞાનમાં તો મૂર્તિક રૂપી પદાર્થોનું જાણવું થાય છે, એટલા માટે પણ ઇન્દ્રિય જ્ઞાન હોય છે. બીજા નંબરમાં આત્માનો જ્ઞાન સ્વભાવ ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણવું, એવો પણ આત્માનો જાણવાનો સ્વભાવ નથી. બે વાત ખ્યાલ આવીને, એક તો શું માનવીને આંખથી જ્ઞાન થાય છે, તો કહે કે નહીં વાત ખોટી છે, તો પછી એ કહે છે કે ભલે આંખથી જ્ઞાન ન થાય પણ આત્માથી જ્ઞાન થાય, પણ એને આંખનું અવલંબન લઈને જાણવું પડે, કે છે કે ના એ વાતે ખોટી છે, આંખની પાસે જવું પડે એ વાતે ખોટી છે, હોય ભલે હોય તો હોય, અરહંત ભગવાનને છે, છે તો છે, પણ એ કહે છે જ્ઞાનનો નેચર એની પાસે જઈને જાણવું પડે એવું નથી. ત્રીજી વાત એ છે કે ભાવેન્દ્રિયનો વિષય, આ ઇન્દ્રિય જ્ઞાનના જે બધા બહારના વિષયો છે ને, તો એ એમ સમજે છે કે જાણવું જે થાય છે ને એ ગેયોનું અવલંબન લઈને જાણવું થાય છે. કહ્યું ને એટલા માટે કે અને આ રૂમાલ છે ને, કેવો રૂમાલ છે શશિકાંતભાઈ, રૂમાલનો રંગ કેવો છે, સફેદ છે ને. હવે હું તમને કોઈક મારા હાથમાં ઈંગાડી, આ ઈંગાડી એક ચીજ છે, માંગાડી એનો રંગ કેવો છે તમે કહો, તો કહે છે પહેલાં જોવું પડે, પહેલાં મારા હાથમાં કેટલા રૂપિયા છે તમે કહો, તો કે શું કહેશે કે જોવું પડે. માને એ એમ માને છે કે જ્ઞાન ગેયોનું અવલંબન લઈને થાય, જ્ઞાન કોનું અવલંબન લઈને, ગેયોનું અવલંબન લઈને જાણવું થાય. તો અહીંયા કહેશે કે ગેયોનું અવલંબન લઈને જાણવું થાય એવો પણ જ્ઞાન સ્વભાવ નથી, સમજાય છે. હા, આ ગેય છે, જેમ સામે મંદિરમાં ગયા અને કયા ભગવાન છે, તો કે ભાઈ પહેલાં અંદર જઈને શું કરવું પડે, જોવું પડે કયા ભગવાન છે, બરાબર છે કે નહીં. હા બોલો, અમારા તલોદમાં હરીશભાઈ, તલોદમાં મંદિરમાં કયા ભગવાન છે ઉપર, તમારે અહીંયા સિમંદર ભગવાન, અમારા તલોદમાં ઉપર કયા ભગવાન છે, જોવું પડે. માને આ એમ સમજે છે કે જ્ઞાન ગેયોનું અવલંબન લેવાથી થાય, તો કહે છે કે તારો જ્ઞાન સ્વભાવ કેવો છે, એ ગેયોનું અવલંબન લઈને જાણવું એવું પણ જ્ઞાનનો સ્વભાવ નથી. એટલા માટે કહે સિમંદર ભગવાન વિદેહ ક્ષેત્રમાં છે ને અત્યારે, છે ને, એને તલોદમાં ઉપર કયા ભગવાન છે, તો ત્યાં એ તરફ ગેયોનું અવલંબન લેવું પડતું હશે એમને, એ ક્યાં ડૂબેલા છે, સ્વરૂપમાં ડૂબેલા છે, જણાતું હશે કે નહીં જણાતું હોય, જણાતું હોય કે અહીંયા આપણે આટલા બધા બેઠેલા ચર્ચા ચાલે છે, તો એમને એનું અવલંબન લેવું પડે, એમને આ બધા ગેયોનું અવલંબન લઈને જાણવું પડે. હા, એ ક્યાં ડૂબેલા છે, સ્વરૂપમાં, અને જણાય કે ના જણાય. વાત તમને કહું વધારે, કે અહીંયા આપણે બધા બેઠેલા, તમે મારી સામે જોઉં, તમારી સામે જોઉં છું ને, તો તમે મારી સામે જુઓ છો અને તમને જે દેખાય છે, અને ભગવાન ત્યાં છે, બીજા સિદ્ધ ભગવાન અને સિદ્ધાલય એમને અહીંનું જે દ્રશ્ય જણાય છે, બેમાંથી વધારે સ્પષ્ટ કોને જણાય છે, બોલો કોને વધારે સ્પષ્ટ જણાય છે, હા હે, કોને વધારે સ્પષ્ટ જણાય છે, બોલો. વિચાર કે આપણે તો આ તમે મારી સામે જોઉં, તમારી સામે જોઉં છું ને, આપણે કોઈ ચીજ ખરીદી કરવા જઈએ, ઘડિયાળ ખરીદી કરવા ગયા અને આમ બરાબર ધ્યાનથી જોઈએ કે આમ છે ને બરાબર છે, હા, તો આપણને આમ બરાબર આમ ગેયોનું અવલંબન લઈને જાણીએ છીએ, અને ભગવાન ક્યાં ડૂબેલા છે, સ્વરૂપમાં ડૂબે. હવે એમને આમ આ સ્પષ્ટ જણાય છે કે આપણને સ્પષ્ટ જણાય છે, વધારે સ્પષ્ટ કોને જણાય છે, ભગવાનને સ્પષ્ટ જણાય છે ને, ગજબ વાત છે ને, જુઓ તો ખરા જરાક. તો એ કહે છે, આ ગાથામાં કહે છે કે જ્ઞાનનો સ્વભાવ આ બહારના ગેયોનું અવલંબન લઈને જાણે એવો પણ જ્ઞાનનો સ્વભાવ નથી. ત્રણ વાત થઈ ગઈ ને, આ દ્રવ્ય ઇન્દ્રિયથી ન જાણે, આંખ નાક કાન જે પૂતગલની એનાથી ન જાણે, જ્ઞાન આ ઇન્દ્રિયોનું અવલંબન લઈને પણ ન જાણે, અને જ્ઞાન ગેયોનું અવલંબન લઈને પણ ન જાણે. જણાય બધું, જણાયા વગરનું કાંઈ ન રહે, છતાં પણ અજ્ઞાની એમ માને છે કે કાં તો આંખથી જણાય, કાં તો જ્ઞાન આંખનું અવલંબન લઈને જાણે, કાં તો બહારમાં ગેયોનું અવલંબન લેવાથી એનું જ્ઞાન થાય, તો કહે છે કે એ બધા પરજ્ઞેયના ખાતામાં જાય છે, તારો જ્ઞાન સ્વભાવ તો એ બધાનું અવલંબન લીધા વગર જણાય. અને ગજબની વાત તો એવી છે કે તું આ ગેયોનું અવલંબન લઈને જાણવા જાય છે ને, તો એમાં બધું એક સાથે જણાશે કે ટુકડે ટુકડે જણાશે, ટુકડે ટુકડે જણાશે, ખંડ ખંડ જણાશે ને, એનું અવલંબન લઈને જાણવા માટે જઈશ તો ટુકડે ટુકડે જણાશે, એક વાત. અને એ બધું ટુકડે ટુકડે જાણવા જઈશ તો તને રાગ દ્વેષ થશે કે વિતરાગતા થશે, રાગ દ્વેષ થશે. તો રાગ દ્વેષ દુઃખદાયક હોય છે કે સુખદાયક, દુઃખદાયક. ટુકડે ટુકડે બહારમાં ગેયોનું અવલંબન લઈને જાણવા જાય તો પૂરું જણાય નહીં, એક તો એ લોસ. પહેલો લોસ કયો આવ્યો, પૂરું નહીં જણાય. બીજો લો છે હવે કે જણાય ટુકડે ટુકડે ને સાથે જે જણાય ત્યાં શું થાય છે, રાગ દ્વેષ થાય છે. હવે ભગવાનનો જરા વિચાર કરો, ભગવાનની જોવાની સ્ટાઇલ જુઓ અને આ મોહી જીવની જોવાની સ્ટાઇલ. મોહી ગેવનું અવલંબન લઈ લઈને જાણે છે તો પૂરું જણાતું નથી. ભગવાન ક્યાં ડૂબ્યા છે? સ્વરૂપમાં, સ્વરૂપમાં ડૂબ્યા છે ને. હા, જ્ઞાન સ્વભાવનો ધારક જે પોતાનો ભગવાન છે એમાં ડૂબ્યા છે તો એમને કેટલું જણાય છે? પૂરું જણાય છે. તો બોલો કઈ સિસ્ટમ સાચી છે જાણવા માટેની? કઈ સિસ્ટમ સાચી છે જાણવા માટેની? હા, ગેવોની પાસે નથી કહેતા પેલું કરફ્યુ લાગે ને, કરફ્યુ લાગે, તમારે લાગે છે કોઈ અહીંયા કોઈ વખતે કરફ્યુ વગેરે? હા, તો કરફ્યુ લાગે એ વખતે કહે છે ને, દેખો ત્યાં ઠાર, એવું કમ રાઈટ, શું કહે છે ઇંગ્લિશમાં એને, શૂટ એન્ડ સાઇટ. હા, તો એ કહે છે કે દેખો ત્યાં ઠાર, બહાર આમ ત્યાં આમ ગન લઈને ફરે, જ્યાં પણ કોઈ દેખા સટ દઈને શૂટ કરી દે. એમ અહીંયા પણ કહે છે, જ્યાં ઉપયોગ બહાર ગયો ને, આ ઉપયોગ અંદરમાંથી બહાર ગયો તો ઠાર થઈ ગયો. આ હા, એવી વાત છે ભાઈ. તો સમજો, ભગવાનની જોવાની સિસ્ટમ જો કે સ્વરૂપમાં ડૂબેલા છે ને, લોકાલોક જણાઈ જાય છે. આ બહારમાં એક 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 એકને જાણવા જાય છે, તો જણાય થોડું, થોડું જણાય ને પાછું થાય રાગ દ્વેષ. ભગવાનને અંદરમાં ડૂબ્યા છે, જણાય બધું, અને રાગ દ્વેષ તો ના થાય પણ અનંત વીત રાખતા અનંત સુખનું વેદન જોવામાં આવે. બોલો હવે વિચાર કરો. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને, દુબળી ગાય હોય, ગાય કેવી હોય? દુબળી, અને બગૈયો ઘણી. બગઈ એટલે ખબર પડે છે, પેલા અહીંયા પેલા આપણા જીવડા થઈ જાય છે ને, એને કામ ચટકા ભરે ગાય ને અહીંયા નથી થઈ જતા, બધા પાછળ અહીંયા ને અહીંયા થઈ જાય, જે આમ ઉડી ઉડીને પાછા ચોંટે ચેટે. તો ગાય તો કેવી છે? દુબળી. અને બગૈયો કેટલી હોય? ઘણી. તો વધારે એ માને જણાય થોડું, સમજીએ ને. હા, દુબળી ગાય માને જ્ઞાન દુબળવાનું, થોડું થોડું જણાય ઇન્દ્રિય જ્ઞાનમાં. અને બગૈયો ઘણી માને જણાય થોડું ને રાગ દ્વેષ ઘણા. અને ભગવાનને જણાય બધું અને રાગ દ્વેષ કાંઈ નહીં. આ ગાથામાં એ કહે છે રમેશભાઈ. હા, તમારે આંખની તકલીફ છે ને, ત્યારે તમે ઓપરેશન થિયેટરમાં જાઓ વખતે આ 31 મેં ગાથા બરાબર લઈને ચાલજો. હા, અને જ્યારે ઓપરેશનમાંથી બહાર આવો ને, તો ડાક્ટર ભલે આનું ઓપરેશન કરે પણ તમે અંદર મિથ્યાત્વનું ઓપરેશન કરી નાખજો. બરાબર છે કે નહીં? કે મને તો જ્ઞાનથી જણાય છે ભાઈ. આ હા, હે, સ્ટ્રેચર ખાલી નહોતું ને. હા હા હા, એ થિયેટર ખાલીનું. હા હા, હે, તો જો હવે એમને ત્યાંથી ગયા માટે ઓપરેશન કરવા માટે, પણ ત્યાં ખાલી નહોતું, પાછા આવે ને તો આ તત્વનો અભ્યાસ છે, તો એમને કોઈ મારું પુણ્યનો ઉદય હતો તો એમ મારે અહીંયા સાંભળો. નહીં તો બીજાને લાગે કેમ લેટ થયું, કેમ કંઈ થઈ નહીં જાય ને, કંઈ થઈ નહીં જાય ને, કંઈ થઈ નહીં જાય, પણ એ મારો પુણ્યનો ઉદય હતો કે મને બે પ્રવચન સાંભળવાનો લાભ મળી ગયો. બોલો હવે એ છે ભાઈ. આ હા, હે, આ તો અદ્ભુત એક શું કહેવાય, આ તો, આ તો એક, હે, એકલું જ અમૃતનું પાન કરાવી છે અમૃતચંદ્ર આચાર્ય દેવે ભાઈ. આ આ જ્ઞાની ધર્માત્મા પુરુષોની વાણીમાં માને આ શબ્દોમાં આટલી મીઠાશ છે, તો એમાં એમાં બતાવેલો જે શુદ્ધાત્મા જ્ઞાન સ્વભાવ પંચમ ભાવ, એની મીઠાશની તો શું વાત કરવી ભાઈ. હા, જો ત્રીજો બોલ, આપણે મેં ચર્ચા તો કરી લીધી એટલા માટે તમારી સાથે ભેગી વણી લીધી, હવે તમને વાંચીને બતાવું છું. બાકી આમાં તો શું છે, ઘણું છે હજુ તો. એટલે લઈએ છીએ એમ, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી એ ભાવેન્દ્રિયનું જીતવું થયું. બરાબર છે. હવે ત્રીજો બોલાવે છે, જોજો, ગ્રાહ્ય ગ્રાહક, નીચે ટીકામાં નીચે ત્રીજી લાઈન, 68 પાના ઉપર ટીકામાં નીચેથી ત્રીજી લાઈન, બરાબર, ભાવેન્દ્રિયના વિષયનો ખુલાસો. હવે ત્રીજું ઇન્દ્રિયનો, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહેવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો તેમને હવે શેના વડે જીતાય? પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે, પછી શું લખ્યું છે, અસંગપણું, એટલે સંગ નહીં અસંગપણું, તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. તો આ બોલમાં શું કહેવા માગે છે જરા સમજો. ગ્રાહ્ય ગ્રાહક શબ્દ આવે ને, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે, તો ગ્રાહ્ય ગ્રાહકનું બીજું નામ છે ગે જ્ઞાયક સંબંધની નિકટતા. ખ્યાલ આવે ને, ગ્રાહ્ય એટલે છે ગેય અને ગ્રાહક એટલે શું છે, જ્ઞાયક. કેમ કે મૂળ ગાથા તો ગે જ્ઞાયક સંબંધના પરિહારની વાત છે ને, તો ગ્રાહ્ય એટલે ગેય અને ગ્રાહક એટલે જ્ઞાયક. તો કહે છે કે ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે, નિકટતા એટલે શું કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે, આત્માનો જાણવાનો સ્વભાવ છે અને ગેયોનો જણાવવાનો સ્વભાવ છે. શું કહ્યું? જેમ દર્પણ છે ને, દર્પણમાં સામે પદાર્થો તો ઝલકે કે ના ઝલકે, ના ઝલકે તો એને દર્પણ નહીં કહેવાય. શું કહ્યું? આ રૂમાલ છે, રૂમાલને ખોલી નાખવું, આ પ્રમાણે રૂમાલ મેં ખોલી નાખ્યો અને તમારી સામે મૂક્યો તો તમારું પ્રતિબિંબ આમાં નથી પડતું પ્રફુલભાઈ, તમે આને દર્પણ કહેશો નહીં કહો ને. અને આમ કોઈ મોલમાં આમ ચાલતા ચાલતા ગયા અને એકદમ આપણું સામે પ્રતિબિંબ દેખાયું, ચાલતા ચાલતા જતા ત્યાં સુધી ના દેખાયું ને, એકદમ સામે આપણું મોઢું દેખાયું, તો આપણને તરત જ શું ક્લિક થશે, સામે શું છે, દર્પણ છે. બોલો હવે, માને આપણું પ્રતિબિંબ એમાં ઝલક્યું ને તો એ સામે દર્પણ છે એવું નક્કી થઈ જાય છે. પણ આપણે એમાં પ્રવેશ થયો છે આપણો એમાં દર્પણમાં નથી થયો ને, તો જેમ સમજો, દર્પણની પ્રામાણિકતા એ છે કે દર્પણ છે સિદ્ધ કઈ રીતે થાય કે એમાં પદાર્થોનું પ્રતિભાસ થાય, પ્રતિબિંબ પડે તો નક્કી થાય દર્પણ છે. જો એમાં પદાર્થોનું પ્રતિબિંબ નથી પડતું તો એને દર્પણ જ નહીં કહેવાય. એમ છ દ્રવ્યમાંથી એક જ એવું દ્રવ્ય છે કે જેમાં ગેવો ઝલકે છે. એ કયું દ્રવ્ય એવું છે? જીવ દ્રવ્ય એવું છે કે જેમાં ગેવો ઝલકે છે. બાકીના પાંચ દ્રવ્યોમાં ગેવો ઝલકતા નથી એટલે બાકીના દ્રવ્યો જડ છે નક્કી થઈ જાય છે. સમજણ પડે છે હું જે કહેવા માગું છું? એક દિવાલ છે, એક લાકડાનું બોર્ડ છે, એક પ્લાસ્ટિકનો પડદો છે અને એક દર્પણ છે. તો આપણે એક બે ચાર પાંચ આગળ ઊભા રહ્યા, એમાં એક જ જગ્યાએ પ્રતિબિંબ દેખાયું, તો આપણે આઈડેન્ટિફાઈ કરવું છે કે આમાં લાકડાનું બોર્ડ કયું, પ્લાસ્ટિકનો પડદો કયું, પથ્થરનો દિવાલ કઈ અને દર્પણ કયું. તો ચાર જગ્યાએ આપણે ઊભા રહ્યા, તેમાંથી તમે દર્પણ આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશો? આઈડેન્ટિફાઈ દર્પણ કઈ રીતે કરશો કે આ દર્પણ છે એવું? હા, એ પહેલા આગળ ઊભા રહ્યા, બીજા આગળ, ત્રીજા આગળ, જ્યાં જેની સામે આપણું શું પડ્યું તો તરત જ કહી દઈશું આ શું છે, દર્પણ. કઈ રીતે આઈડેન્ટિફાઈ કર્યું કે શું પડ્યું અંદરમાં? પ્રતિબિંબ. એમ કહે છે કે આ ચૈતન્ય દર્પણ છે, જ્ઞાન સ્વભાવ, એનો જાણવાનો સ્વભાવ છે. જેમ દર્પણનો પદાર્થોને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે, સ્વચ્છ દર્પણ છે એનો પદાર્થોને પ્રકાશિત કરવાનો શું છે, સ્વભાવ, એમ આત્માનો જ્ઞાન સ્વભાવ એ કહે છે કે પદાર્થોને પ્રતિબિંબિત કરવાનો એટલે જાણવાનો સ્વભાવ છે અને ગેયોનો જણાવવાનો સ્વભાવ છે. બરાબર યાદ રાખવું, જ્ઞાનનો જાણવાનો સ્વભાવ અને ગેયોનો જણાવવાનો સ્વભાવ એ ગે જ્ઞાયક સંબંધની નિકટતા છે. બરાબર મારી વાત સમજતા જ? ગે જ્ઞાયક સંબંધની નિકટતા હોવા છતાં, શું કહ્યું, નિકટતા હોવા છતાં તાદાત્મ્યપણાનો નિષેધ છે. તાદાત્મ્ય એટલે કહ્યું હતું ને, અગ્નિની સાથે ઉષ્ણતા કેવી છે, તાદાત્મ્ય. ગોળનું ગળપણ સાથે કેવું છે, તાદાત્મ્યપણું. એમ જરા સમજો, દર્પણનું દ્રષ્ટાંત સમજો. દર્પણમાં સામે મોર છે તો દર્પણમાં મોર ઝલક્યો, ઝલક્યો બરાબર છે, પણ મોરનો દર્પણ સાથે તાદાત્મ્ય સંબંધ છે ના. તો દર્પણનો તાદાત્મ્ય સંબંધ કોની સાથે છે, કે દર્પણનો જે સ્વચ્છ સ્વભાવ છે એની સાથે તાદાત્મ્ય સંબંધ છે, મોરની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. એમ આ આત્મામાં લોકાલોક, ભગવાનના જ્ઞાનમાં લોકાલોક જણાય છે કે નહીં, એમ જ્ઞાનની સ્વચ્છતામાં લોકા લોક જણાય છે, ગેવો જણાય છે, કેમ કે આત્માનો જાણવાનો સ્વભાવ છે, ગેવોનો જણાવવાનો સ્વભાવ છે, છતાં પણ એ ગે ગાયક સંબંધની નિકટતા હોવા છતાં, નિકટતા જો જેમ પેલો પ્લાસ્ટિકના પડદાની સાથે બહારના પદાર્થનો નિકટ સંબંધ કહેવાશે, લાકડાનું પાટિયાની સાથે બહારના પદાર્થનો નિકટ સંબંધ કહેવાશે, પણ દર્પણની સામે પેલો માણસ ઊભો છે એની સાથે કેવો સંબંધ કહેવાશે? નિકટ. નિકટ હોવા છતાં તાદાત્મ્યપણાનો શું છે? નિષેધ. હા, નિકટ હોવા છતાં તાદાત્મ્યનો નિષેધ છે. એમ જગતમાં પદાર્થો જે છે એનો જીવને છોડીને બાકીના પાંચ દ્રવ્યો સાથે નિકટ સંબંધ નહીં કહેવાય, કેમ કે એમાં ઝલકાવવાનો સ્વભાવ નથી. જીવની સાથે આ ગેઓનો નિકટ સંબંધ હોવા છતાં શેનો નિષેધ છે? તાદાત્મ્યપણાનો નિષેધ છે. જો તાદાત્મ્યપણું થઈ જાય ને, તો તાદાત્મ્યપણું એટલે અગ્નિને ઉષ્ણતા સાથે તાદાત્મ્ય સંબંધ છે, એમ ભગવાનના જ્ઞાનમાં લોકાલોક જણાય છે તો કે ગયા સંબંધની નિકટતા છે, પણ તાદાત્મ્યપણું હોય તો શું થાય? શું થાય તમને કહું? તાદાત્મ્યપણું હોય તો જરા સમજો, ભગવાનના જ્ઞાનમાં નરકના દુઃખો જણાય કે ના જણાય? નરકના દુઃખો જણાય કે ના જણાય? ભગવાનના જ્ઞાનમાં જણાય, કેમ કે ગેય ગાયક સંબંધની શું છે? નિકટતા. તો નિકટતા છે જણાય ખરા, પણ નિષેધ શેનો છે? તાદાત્મ્યપણાનો. જો તાદાત્મ્યપણું થાય તો શું થાય? શું થાય? સૌથી વધારે દુઃખી તમારે કોને માનવા પડે? હે, ભગવાનને સૌથી વધારે દુઃખી માનો, કેમ કે નારકીજીઓ અનંત દુઃખ ક્ષણે ક્ષણે વેદે છે ને. જણાય ખરું, પણ તાદાત્મ્યપણાનો નિષેધ છે. અસંગપણું શબ્દ વાંચ્યો હમણાં આપણે, આત્માનો અસંગ. હા, શ્રીમદજીના એક પદમાં આવે છે, અસંગ આત્માનો સ્વભાવ છે. અસંગ માને જ્ઞાનમાં ગેઓ જલકે છે, પણ જ્ઞાને ગેઓનો સંગ કર્યો નથી. અસંગ એવો આત્માનો સ્વભાવ છે ભાઈયા. આ સમજવા જેવી વાત છે, થોડી અગત્યની વાત છે. એમ એક પંક્તિમાં આવે છે બહુ સરસ, આગળના કલશના અંતર્ગત, જરા સમજો તમે, તને એકદમ વધારે હલકું થશે. જૈસે દર્પણ મેં પ્રતિબિંબિત होते हाथ पांव सारे, किंतु एक भी अंशन उसका घुसता दर्पण में प्यारे. वैसे ही सब गेय ज्ञान में झलक रहे मीठे खारे. अपनी अपनी जगह पड़े हैं સબકે સબ ન્યારે ન્યારે. શું કહે છે? ખ્યાલ આવે છે? સરળ છે. શું કહ્યું શ્રેયસભાઈ? જૈસે, શું કહે છે? જૈસે દર્પણ મેં પ્રતિબિંબિત હોતે હાથ પાંવ સારે. દર્પણમાં આપણે ઉભારીએ છે ને, તો સામે ઝલકે છે, કિંતુ એક ભી અંશન ઉસકા ઘુસતા દર્પણ મેં પ્યારે. બોલો હવે. હા, આપણે લાગે છે અંદરમાં કંઈ ઘૂસી ગયું લાગે છે. આપણે શેવિંગ આમામ કરીએ છીએ ને પ્રફુલભાઈ, આમામ કરીએ છે, આપણું પ્રતિબિંબ અંદર પડે કે ના પડે, તો આપણે દર્પણમાં આમામ ફેરવીએ છીએ. રેઝર કેમ નથી ફેરવતા? કેમ નથી ફેરવતા ત્યાં રેઝર આમામ? બોલો. હા, ખબર છે કે તો ત્યાં તો દર્પણની સ્વચ્છતા છે, દર્પણમાં હાડ માંસવાળું શરીર નથી ત્યાં આગાડી. બોલો. હા, કિંતુ એક ભી અંશ નઉસકા ઘૂસતા દર્પણ મેં પ્યારે. અને કૂતરું દર્પણની સામે જોઈને શું કરે છે બટુકભાઈ? ભસે હશે ને. આપણે કેમ નથી ભસતા? બોલો, આપણે કેમ નથી ભસતા? હે, કૂતરું શું સમજે છે કે સામે શું છે? કૂતરું છે. તો દર્પણ હોવા છતાં એના શ્રદ્ધા જ્ઞાનમાં દર્પણ ઢંકાઈ ગયું છે, દર્પણ તિરોભૂત થઈ ગયું છે એને, અને એને શું માન્યું? ત્યાં કૂતરું માન્યું, હાડ માંસવાળું માન્યું, અને એટલા માટે ભસીને દુઃખી થાય છે. બસ એવી સ્થિતિ આ જીવની છે, કૂતરા જેવી. હવે એ કહે છે, જુઓ, વૈસે હી સબ ગેય જ્ઞાન મેં, આ બધા ગેયો, વૈસે હી સબ ગેય જ્ઞાન મેં, જ્ઞાનની સ્વચ્છતામાં ઝલક રહે મીઠે ખારે. આ બંગલો જણાય, મકાન જણાય, પૈસા જણાય, દુકાન, જ્ઞાનની સ્વચ્છતામાં જણાવ્યું ને, તો જણાવ્યું તો મારું જ્ઞાન કે મારું મકાન? હા, બોલો હવે, મારી દુકાન કે મારું જ્ઞાન? તો જેમ સમજો, પેલું કૂતરાને દેખાય છે દર્પણ જ, દેખાય છે દર્પણ, પણ માને છે શું? કૂતરું છે, માટે દુઃખી થાય છે. એમ કહે છે આને પ્રતિ સમય ज्ञान जणाय से छता पण ए कहे ज्ञान में जे गेव जलके से तो गेव नो अंदर में प्रवेश थयो नथी, छता एम माने से के आज बधु ज्ञानी स्वच्छता में जणाय से ने, तो ज्ञान मारू छे एम न जाणता मानता जे जे गेव जाणवामां आव्या ए कोना એ મારા આ શરીર જ્ઞાનની સ્વચ્છતામાં જણાયું તો એને માન્યું કે હું કાળો હું ધોળો બસ, તો એને કહેશે આ જાણનારો દેખનારો ભગવાન આત્મા નિરંતર જણાઈ રહ્યો હોવા છતાં, જેમ પેલા કૂતરાને દર્પણ જણાઈ રહ્યું હોવા છતાં એને તિરોભૂત થયેલું છે, એમ આને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સતડાર ગાથા આબાલ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાઈ રહ્યો હોવા છતાં, સમજાય છે દ્રષ્ટાંતથી ખ્યાલ આવે, પેલા કૂતરાને દર્પણ જણાઈ રહ્યું હોવા છતાં એ માને ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ જણાઈ રહ્યો હોવા છતાં આને તિરોભૂત થઈ રહ્યું છે. કેમ? કેમ કે ગુરુદેવ કહેતા હતા કે આ જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને, એ સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તેમાં જાણનારો પણ જણાઈ રહ્યો છે અને સ્વપર પ્રકાશક સ્વભાવ છે તો જ્ઞાનની સ્વચ્છતામાં પર પણ જણાય છે, પણ બંને જણાતા હોવા છતાં આની દ્રષ્ટિ જાણનારો જણાય છે એ તરફ ન ઝૂકતા, આ જણાય છે એ તરફ ન ઝૂકતા, જે બહારના ગેઓ જણાય છે ને એ ગેઓની સાથે આત્મા અસંગ હોવા છતાં આ શ્રદ્ધા ને જ્ઞાનમાં ગેઓની સાથે સંગ કરી કાઢે છે, ત્યાં મિથ્યા તો ઊભું થઈ જાય છે, એને સમજાય છે કે નહીં, અને ભસે છે, જે પેલું કૂતરું ભસે છે એમાં ભસે છે કે આ મારી દુકાન ને મારો ધંધો ને મારા કારખાના ને મારી સ્ત્રી ને મારો પુત્ર, એ એક પ્રકારે બકવાસ છે. આ લખ્યું છે આની અંદર અજીબ અધિકારની ગાથામાં બકવાસ કરે છે આ. દસ તોલા સોનાની બંગડી હોય ને, દસ તોલા સોનાની બંગડી હોય, હા, દર્પણની સામે મૂકવામાં આવે તો ઝલકે કે ના ઝલકે? અંદર ઝલકે ને. તો કેટલા તોલા સોનું થયું? કુલ કેટલું સોનું થયું? કેટલું થયું સોનું બોલો? આ બાજુ દસ છે ને અંદરમાં ઝલકે છે, દસ ને દસ, દસ ને દસ, દસ ને કોઈ વીસ નથી બોલતું બોલો, હા, કોઈ નથી બોલતું. કેમ કે અંદર તો ક્યાં સોનું છે? ત્યાં તો દર્પણની સ્વચ્છતા છે. તો પછી આ મારા જ્ઞાન સ્વભાવમાં આ બહારના સોના ચાંદીનો પ્રવેશ થયો નથી, મારું સોનું ને મારી ચાંદી ને મારા રત્નો તું શું કામ બકવાસ કરે છે? સમજાય છે ને? જેમ પેલામાં પ્રવેશ નથી એમ તારા ચૈતન્ય દર્પણમાં પણ આ ગેઓનો પ્રવેશ છે નહીં, અને જો કદાચ પ્રવેશ થાય, નહીં નહીં પણ કોઈ ટ્રાય કરો ને ભલામણ, જો પ્રવેશ થાય ટ્રાય કરો ને, ટ્રાય કરો ને. એક તો થતો નથી પહેલી વાત, તું માને છે તારું દોષ છે, અને કદાચ થાય નહીં પણ સમજો કે તું શું તારી મૂર્ખામીની શું કહે પરાકાષ્ઠા થઈ ગઈ. શું પરાકાષ્ઠા? તું કહેશે કે નહીં આ સોનું ચાંદી મારું થઈ જાય, કરો ને કરો ને, એનો મતલબ જો સોનું ચાંદી વગેરે તારું થઈ જાય ને તો તું ચેતન મટીને શું થઈ જાય? ચેતન મટીને જડ થઈ જાય. આ તને શોભાની વાત નથી ભાઈયા, જગતમાં તો તને ચાર માણસની વચ્ચે એ પાગલ અહીં આવ એમ કોઈ કહે તો મને એમ ના ઇન્સલ્ટ શું કામ કરો છો કે તું તારી જાતને એમ કહે છે આ બધું મારું થઈ જાય તો જડ થવાનો પ્રસંગ આવે. નિર્જરાધિકારની ગાથામાં લખ્યું છે, પર દ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે, અરે નિજ આત્મને નિજ નો પરિગ્રહ જાણતો જે નિશ્ચય. લખ્યું ત્યાં આગાડી બે ગાથાઓ લખી છે, બહુ સરસ ગાથાઓ લખી ત્યાં. પરિગ્રહ કદી લખ્યું ત્યાં, પરિગ્રહ કદી મારો બને તો હું હજી બનું, આ બહારનો પરિગ્રહ જો મારો બને તો હું હજી બનું, આ તેથી નહીં પરિગ્રહ મુજ બને, એ પ્રમાણે ગાથા લખી તે નિર્જરાધિકારની. આ ત્રીજા બોલમાં એ કે આત્મા તો અસંગ સ્વભાવ છે ભાઈ, એ કહ્યું ને, વૈસે હી સબ ગેય જ્ઞાન મે, ગેય જ્ઞાન મે ઝલક રહે મીઠે ખારે. મીઠે ખારે એટલે અનુકૂળ સંયોગો બહારમાં અને પ્રતિકૂળ સંયોગો હોય ને, એ જ્ઞાનમાં જણાય છે ને તો જણાય છે, એ અનુકૂળ પણ નથી ને પ્રતિકૂળ પણ નથી. ગુરુદેવ એટલા માટે કહેતા હતા ગેઓમાં બે ભાગ પાડવા, એનું નામ મિથ્યા દર્શન છે, આ અનુકૂળ ને પ્રતિકૂળ એવું. આ અપની અપની જગહ પડે હે સબકે સબ ન્યારે ન્યારે, દરેક પોત પોતાની જગ્યાએ પડ્યા છે. આ પણ આ અહીંયા આગાડી ગે ગયા એક શંકર દોષ કરે છે કે ભાવેન્દ્રિયનો વિષય, આ બધું શું છે? ભાવેન્દ્રનો વિષય છે, અને જોઈ જોઈને શું કરે છે? અમારું અમારું, અરે વાતો એટલી બધી છે, આપણે તો સમય આપણે 20 મિનિટ છે, આપણે કાગળને થોડું પૂરું પણ કરવું છે. તમને કદાચ ખ્યાલ નહીં જીવ કેવા કેવા પાપ કરે છે કે ભાઈ આપણે એક જગ્યા રાખી છે, 5 એકરની જગ્યા રાખી મૂકી છે, અને પછી મને બહુ મને એમાં ખબર નથી પડતી બધી ભાવતાલની વધારે, પણ 5 એકર જમીન રાખી મૂકી છે, સમજો કે ભાઈ એની કિંમત 1 કરોડ રૂપિયામાં રાખી મૂકી, 5, અને એક જ વર્ષમાં 1 કરોડના 5 કરોડ થઈ ગયા. 5 એકર જમીન એની એ જગ્યાએ છે, ભાવ વધીને 1 કરોડના કેટલા થઈ ગયા એ જગ્યાએ આપણે, ને પણ અંદરમાં શું થાય છે ને, કરોડના કેટલા થયા, 5 કરોડ, કરોડના 5 કરોડ, 5 કરોડ, 5 કરોડ, 5 કરોડ, એ 5 કરોડ કરોડ કરીને એટલું પાપ બાંધે છે કે જેને પરિગ્રહાનંદી નામનું રૌદ્ર ધ્યાન કહે છે, જે નરગતિનું કારણ છે. પછી અમારા ત્યાં દેશ ભારતમાં પણ ચાલે છે, ઇન્ડિયામાં અહીંયા પણ ચાલે છે, જમીનના ભાવો શું થઈ ગયા, બહુ વધી ગયા, બહુ વધી ગયા, બહુ વધી ગયા. ખ્યાલ, અને આપણે રાખી મૂકી હોય તો ખ્યાલ આવે છે કે નહીં. હા, એ ભાવ ત્યાં ભલે વધે, પૂદગલના ભાવ વધે, પણ તારા ભાવ ઘટતા જાય છે. સમજાય છે કે નહીં? હે, હા, વધી ગયા, વધી ગયા, શું વધ્યું? હમ, એ ભાવો ઘટે તોય આના ભાવ ઘટે, વધે તોય તારા ભાવ તો ઘટતા જોવામાં આવે. ભાઈ, આ હિંસાનંદી પરિ રૌદ્ર ધ્યાન, મૃષાનંદી પરિગ્રહાનંદી, ચૌર્યાનંદી, એ પ્રમાણે 4 પ્રકારના રૌદ્ર ધ્યાનને નરક ગતિનું કારણ કહ્યું છે. ભાઈયા, સમજ્યું? કેમ કે આખી જિંદગી શું કહેવાય, એમને એમ જતી રહે, એ જમીનને ભોગવી નહીં શકે, મૂકી રાખી શકે, છોકરાઓને કામમાં આવશે, છોકરાઓને કામમાં આવશે, મૂકી રાખી છે, ખાલી ભાવ વધતા જાય, અહીંયા ગાડી પાપ બાંધતો જાય છે. હવે આ માર્ગ કોઈ અલૌકિક માર્ગ છે ભાઈયા. હા, હે, જેમ તમારે સમજો, ઘરમાં 1-1 વ્યક્તિને 4-4 ગાડી છે, તો ભોગવે કેટલાને, એકને બીજી 3 પડી છે ને, પણ એને જોઈ જોઈને બસ કે મારું છે, મારું છે, પરિગ્રહ આનંદી રૌદ્ર ધ્યાન છે ભાઈયા. ખ્યાલ આવે છે કે નહીં? એક બંગલો અહીં છે ને, બીજો દેશમાં છે ને, ત્રીજો શું કહેવાય તમારે, લંડનમાં છે ને, ચોથો અમેરિકામાં છે, ભાઈ એ ત્યાંનો ત્યાં જ છે પાછો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, અને બેઠો બેઠો અંદરમાં ગલગલિયા થાય એને. હા, એ કહે છે નથી ભાઈ, આ માર્ગ જુદો માર્ગ છે ભાઈ. તો એ પ્રમાણે થયું ને. હવે જરાક તમે આવો, 32 ગાથા, 3 પ્રકારના દ્રવિન્દ્રિયથી જીતવું થઈ ગયું ને, દ્રવિન્દ્રિય ભાવિન્દ્રિય ભાવિન્દ્રિય, 32 નંબરની ગાથા જુઓ, એનું જે છે એને ઉત્થાનિકા, ભાવ્ય ભાવક શંકર દોષ. 32 ગાથાની ઉપર મળ્યું, પેલું ગે ગાયક શંકર દોષ હતો, આ કયો દોષ આવ્યો, ભાવ્ય ભાવક શંકર દોષ. હવે મેં તમને એક વાત કરી હતી કે આ ભાવ્ય ભાવક શંકર દોષ છે ને, એ 32 ગાથા ઉપસમ શ્રેણીની વાત છે, અને 33મી ગાથા ક્ષપક શ્રેણી. સાંજનો ને સવારનો વિષય આપણો મળતો આવી ગયો એટલે વધારે તમને ક્લેરિફિકેશન થશે. ભાવ્ય એટલે શું ને ભાવક એટલે શું, સમજી લો, સમજી લો. પહેલાં ભાવક એટલે બહારમાં જે દ્રવ્ય કર્મનો ઉદય આવે, કર્મનો ઉદય આવ્યો ને, એ તો છે ભાવક, અને આ જીવ એમાં જોડાયો, આ એમાં જોડાયો, તો એને જે રાગ દ્વેષના પરિણામ થયા એને કહેવામાં આવે છે ભાવ્ય. તો ભાવક, ભાવ્ય ભાવક શંકર દોષ, તો ઉદય આવ્યો ને એમાં જોડાયો, તો ભાવ્ય ભાવક શંકર દોષ થયું ત્યાં આગળ, બરાબર? તો સમજો જરા ધ્યાનથી વાતને, કે સમ્યક દર્શન થયા પછીની વાત ચાલે છે, જરાક બહુ નાજુક વાત છે. સમ્યક દર્શન થયું ને પછી એ સાધક જીવને બહારમાં કર્મનો ઉદય આવ્યો અને એ એમાં શું થયો, જોડાય તો ખરો જ, પૂર્ણ વિતરાગ થયો નથી, 4th, 5th, 6th ગુણસ્થાન 7th સુધી છે, તો એ જોડાયો ને, એ જોડાયો, તો જોડાયો તો અહીંયા એને રાગ દ્વેષના પરિણામ થયા, તો એ ભાવ્ય ભાવક શંકર દોષ થયો. ખરે, કયો દોષ થયો, કયો દોષ ટળી ગયો છે એને, ગે ગાયક શંકર દોષ ટળ્યો છે, પણ હજુ એટલી કમજોરી છે કે પેલો કર્મનો ઉદય આવ્યો બાકીનો, ચારિત્રમોહનીયનો, એ ચારિત્રમોહનીય કર્મનો ઉદય આવ્યો એમાં શું થયું, એ જોડાયો, જોડાયો ને, જેમ કુંદકુંદ આચાર્યને સમયસાર લખવાનો ભાવ આવ્યો, તો કર્મનો ઉદય આવ્યો, ગુરુદેવશ્રીને પણ ધર્મોપદેશનો એવા એવી જાતિના શુભ ભાવના પરિણામ આવ્યા, તો કર્મનો ઉદય આવ્યો ને એમાં જે જોડાવાનું થયું ને, એ કર્મનો ઉદય આવ્યો એ તો છે ભાવક, અને આ જે જોડાયો એ થઈ ગયું ભાવ્ય, એ ભાવ્ય ભાવક શંકર દોષ કહેવામાં આવે. એક વાત સાથે જરા મૂકું છું, ધ્યાનથી સમજો, અહીંયા ભાવ્ય ભાવક શંકર દોષ એટલે જોડાવ એટલું જ લેવું, પણ એ જે કર્મનો ઉદય આવ્યો અને અહીંયા રાગ થયો, એ રાગમાં એકત્વ બુદ્ધિ નહીં લેવી, રાગમાં સુખ બુદ્ધિ નહીં લેવી. જો એ જે ઉદય આવ્યો ને રાગ થયો ને રાગમાં સુખ બુદ્ધિ છે ને, તો ગે ગાયક શંકર દોષ થઈ ગયો, તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. શું કહ્યું, ઉદય તો આવ્યો, રાગ પણ થયો, જોડાયો, પણ રાગમાં સુખ બુદ્ધિ લો છો તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો.
પણ એવા પ્રકારના જીવની સ્થિતિ છે કે ઉદય આવ્યો છે, એમાં જોડાયો પણ છે, પણ એમાં સુખ બુદ્ધિ નથી, તો જોડાવું પડ્યું છે, એટલો ભાવે ભાવ શંકર દોષ છે. તો આ ગાથામાં એ કહેવા માંગે છે કે જે ઉદય આવ્યો, સમજો, ઉદય આવ્યો પણ એમાં જોડાયો નહીં, એટલે ખરેખર ઉદયમાં આવ્યો એમાં જોડાયો નહીં, દેટ મીન્સ કે એ લખે, જો તમે ટીકામાં વાંચી આપણે, એટલે ખરેખર એ ઉપશમ કર્યો છે, ઉદયને પણ આવ્યો એમ નહીં કહેવાય, ઉપશમ થઈ ગયો. આ બાજુ જો ટીકા, મોહ કર્મ મળી ગયું ને, મોહ કર્મ જે પકડ્યું અહીં ગાડી, મોહ કર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને, આ સત્તામાં પડેલું નહીં લેવાનું કર્મ, અહીંયા સત્તામાં પડ્યું પણ કેવું, ઉદયમાં આવ્યું. મોહ કર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે, આ કર્મની વાત છે, બહારમાં ભાવકપણે પ્રગટ થાય છે, તો પણ તેના અનુસારે જેની પ્રવૃત્તિ છે તેને અનુસર્યું, એ ઉદય આવ્યો ને એમાં જોડાયો, એના અનુસારે જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્મા ભાવ્ય, જોયું ને, ભાવ્ય કોને કહ્યું, પોતાનો આત્મા જે જોડાયો ને, કે દ્રવ્ય જે મોહ કર્મનો ઉદય જે ફળ આપ્યું ને આ એમાં શું થયો, જોડાયો, તો એ કહે છે ભાવ્ય ભાવક શંકર દોષ થયો. પણ હવે અહીંયા કહે છે એ જે ભાવ્ય ભાવક શંકર દોષ ચાલતો હતો ને, હવે જ્યારે ઉપશમ શ્રેણીમાં જીવ આરૂઢ થયો કે શું કર્યું, કે ભાવક પણ જે પોતાનો આત્મા ભાવ્ય તેને, એ જે શંકર દોષ થતો હતો તેને ભેદ જ્ઞાનના બળવડે દૂરથી જ પાછો વાળવાથી જ, દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, એટલે પેલું મોહ કર્મ પ્રગટ ઉદયરૂપ થઈને આવતું હતું ને, પણ અંદરમાં ભેદ જ્ઞાનનો પુરુષાર્થ એવો કર્યો કે મોહ કર્મ ઉદયમાં આવ્યું નહીં, પણ શું થઈ ગયું, દબાઈ ગયું, દબાઈ ગયું. અને આ બાજુ જીવને જે રાગ દ્વેષમાં જોડાવાનું હતું એ પણ થયું નહીં, પેલી બાજુ કર્મ દબાયા અને આ બાજુ એનો ચારિત્ર મોહના જે વિકારી પરિણામ હતા એ દબાયા, એ કહે છે. જો એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થવાથી, આ એટલે જે પેલો અસ્થિરતાનો દોષ હતો ને, એ અસ્થિરતાનો દોષ ટળી ગયો. જો તમને બીજી વાત કરું ને, કે મુનિરાજ જ્યારે શ્રેણી માંડે ને, શ્રેણી માંડે છે એ વખતે એમને રાગ હોય છે, પણ અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, પકડમાં ન આવે એવા પ્રકારનો રાગ હોય છે. તો એ વખતે ઉદયમાં શું છે, જોડાયા નથી, પોતાના સ્વરૂપમાં જોડાયેલા છે, પણ હજુ અબુદ્ધિપૂર્વકનો એવો રાગ છે, અને પુરુષાર્થ એવા પ્રકારનો છે કે બહારમાં મોહ કર્મ દબાયેલા છે, એ પ્રકારની ક્વોલિટીવાળો જીવ છે આ. જો સમસ્ત ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ નિશ્ચલ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્ય ભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી કયા જીન છે, જીત મોહજીન. પેલામાં કયા હતા, જીતેન્દ્રિયજીન, આ જીત મોહજીન, જેણે મોહને જીત્યો છે એવો જીન છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ, તો એ તો આપણે વાંચ્યું ને કેવો છે જ્ઞાન સ્વભાવ. પછી શું લખ્યા, જોની છે, આ રીતે ભાવ્ય ભાવક ભાવના શંકર દોષને દૂર કરી બીજી નિશ્ચય સ્તુતિ છે. ભાવાર્થમાં જરાક તમે આવો સામે, ભાવક જે મોહ જોઈએ ને, કર્મનો ઉદય મોહ, તેના અનુસાર એને જોડાવ્યો, એમાં તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્ય રૂપ થાય છે, તેને ભેદ જ્ઞાનના બળથી, ભેદ જ્ઞાન હતું તો ખરું પણ પાછું એને જોરદાર એમાં બળ, ભેદ જ્ઞાનના બળથી જુદો અનુભવે તે જીતમોહ જીન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતા, જોયું આવ્યું ને, શ્રેણી ચડતા, આ પાંચ ભાવોને આટલા માટે સમજવાના, ખ્યાલ આવ્યો કે ના એમ, શ્રેણી ચડતા મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે, એ ચોથા પાંચમા છઠ્ઠામાં એ પ્રકારે એ ત્યાં તો અનુભવ થતો હતો પણ અનુભવ ન રહે, અને જે પોતાના બળથી ઉપસમાધિ કરી આત્માને અનુભવે છે તેને જીત મોહ કહ્યો છે. અહીં મોહને જીત્યો છે તેનો નાશ થયો નથી. આ કહ્યું હતું ને, રાજાને જીત્યો, બંદી બનાવ્યો પણ એનો નાશ નથી કર્યો. એવી રીતે મોહને જીત્યો છે પણ ના. હવે 33 નંબરની ગાથા મોહના ક્ષયની ગાથા છે. હવે જુઓ, હવે ભાવ્ય ભાવક ભાવના અભાવની અભાવથી નિશ્ચય સ્તુતિ કહે છે. જુઓ, હવે કહે છે કે પેલામાં તો શંકર દોષ દૂર થયો ને, પણ દબાયેલું હતું. હવે અહીંયા તો જે પેલું દબાયેલું છે એને પણ નથી રાખવાનું, એને પણ શું કરી નાખે, બિલકુલ ટોટલી અભાવ કરી નાખવાની વાત છે. તો જુઓ નીચે ટીકામાં, આ નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી, એટલે ઉપર જે કહ્યું એ પ્રમાણેથી, આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જેવો પૂર્વે કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીતમોહ થયો તેને જ્યારે પોતાના સ્વભાવ ભાવની ભાવનાનું સા, જોઈએ કઈ ભાવના, સ્વભાવ ભાવની ભાવનાનું પછી શું લખ્યું છે, સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ, જો વિનાશની આગળ શું લખ્યું છે, અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય. જોઈએ ને, પેલામાં ઉપસમમાં તો શું હતું, જે દબાવ્યું હતું એ પાછું શું થાય, ફરી ઉદયમાં આવે. આ કહે છે એવો વિનાશ થાય કે ફરી તેનો ઉદય ન થાય એમ ભાવક રૂપ મોક્ષીણ થાય ત્યારે ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્ય ભાવનો પણ અભાવ થાય છે. અને એ રીતે ભાવ્ય ભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ નિશ્ચલ પરમાત્માને પ્રાપ્ત થયેલો, અંદરમાં જે પોતાનો પરમાત્મા છે ટંકોત્કીર્ણ હંમેશા એવો રહેવાવાળો પરમાત્માને પ્રાપ્ત થયેલો તે શું કહેવાય છે, ક્ષીણ મોહ જીન. કયું ગુણસ્થાન, 12મું ગુણસ્થાન, ક્ષીણ મોહ જીન કહેવાય છે. આ ત્રીજી નિશ્ચય સ્તુતિ છે. આમાં કઈ શ્રેણી માંડે જીવ, શબક શ્રેણી માંડે, બરાબર છે ને. હા હા હા, ભાવાર્થ, સાધુ પહેલા પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી પછી જ્યારે પોતાના મહાસામર્થ્યથી, જો સામર્થ્ય પણ મહાસામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરે, પેલામાં તો સત્તામાં હતું પણ સત્તામાંથી નાશ કરી જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણ મોહ જીન કહેવાય છે. બરાબર, એક વાત સમજો જરા ધ્યાનથી અહીંયા, કે આ ત્રણ પ્રકારની સ્તુતિ કહીને, એક જીતેન્દ્રિય જીન એ જગન્ય સ્તુતિ, જીતમોહજીન એ મધ્યમ સ્તુતિ, અને ક્ષીણમોહજીન એ ઉત્કૃષ્ટ સ્તુતિ, ત્રણ પ્રકારની સ્તુતિ કહી. આમાંથી કયા બે પ્રકારની સ્તુતિ કમ્પલસરી છે, કે ત્રણે ત્રણ કમ્પલસરી છે, કે પહેલી જે જીતેન્દ્રિયજીન ગે ગાયક શંકર દોષનો પરિહાર કમ્પલસરી છે, અને ત્રીજા નંબરની જે ભાવે ભાવ ક્ષીણ મોહને ક્ષીણ કરવો એ કમ્પલસરી છે. ઉપસમ કદાચ હોય કે ના હોય કોઈ ટેન્શનનું કારણ નથી. સમજી ગયા કે નહીં, કોઈને ઉપસમ ના એ થાય, સીધો ઉપડે, ધડાકા બંધ ઉપડે તો સીધો મોહનો ક્ષય કરતો કરતો જાય. એટલે પહેલા નંબરની સ્તુતિ અને ત્રીજા નંબરની સ્તુતિ તો દરેકને એક અરહન દશા થવા પહેલાં પહેલા નંબરની ત્રીજા નંબરની તો હોય હોય ને હોય, અને કોઈને બીજા નંબરની પણ જીતમોહવાળી પણ જોવામાં આવે, આવે ને આવે. એક વાત, બીજી વાત જરાક, 31મી ગાથામાં ગે ગાયક શંકર દોષનો પરિહાર કહ્યો, 32 ગાથામાં ભાવ્ય ભાવક શંકર દોષનો પરિહાર કહ્યો. તો આથી કેમ, ગે ગાયક શંકર દોષનો પરિહાર, ભાવ્ય ભાવક શંકર દોષનો પરિહાર, પછી શું આવ્યું, ભાવ્ય ભાવક ભાવનો અભાવ. તો આ ભાવ્ય ભાવક શંકર દોષનો પરિહાર કર્યો અને પછી ભાવ્ય ભાવક ભાવનો શું કર્યો, અભાવ. તો પછી ગે ગાયક શંકર દોષનો પરિહાર, તો પછી કયો અભાવ આવવો જોઈએ સામે, નહીં નહીં તમે સમજ્યા નહીં, જો ખ્યાલ આવે છે, નજર બાદ સમજો જરાક તમે. ભાવ્ય ભાવક શંકર દોષ, ભાવ્ય ભાવક શંકર દોષનો અભાવ, પછી મૂક્યું ભાવ્ય ભાવક ભાવનો જ અભાવ. તો એ પ્રમાણે ગે ગાયક શંકર દોષનો અભાવ, પછી એની સામે બીજો શેનો અભાવ આવવો જોઈએ? ગે ગાયક ભાવનો અભાવ. સમજાય છે? તો તમે બહુ સમજવા જેવી વાત છે થોડીક. ભાવ્ય ભાવક શંકર દોષનો તો અભાવ 32માં કયો, અને પછી ભાવ્ય ભાવક ભાવનો અભાવ કહી દીધો. તો તમે ગે ગાયક શંકર દોષનો પરિહાર તો કહો છો, ગે ગાયક ભાવનો અભાવ કેમ નથી કહેતા? ભાવ્ય ભાવક ભાવનો તો અભાવ બોલ્યા તમે, ગે ગાયક ભાવનો અભાવ કેમ ના પાડો છો? હા કેમ? કેમ કે ગે ગાયક સંબંધનો અભાવ થઈ શકે નહીં, કેમ કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે અને ગેયોનો સ્વભાવ જણાવવાનો છે. જ્ઞાનની સ્વચ્છતા દર્પણમાં પદાર્થો ન ઝલકે એમ બને નહીં, એમ જ્ઞાનની સ્વચ્છતામાં ગેયો ન જણાય એમ બને નહીં. એટલા માટે ગે ગાયક સંબંધનો અભાવ ન થાય, ગે ગાયક શંકર દોષનો અભાવ થાય. સમજાય છે કે નહીં? ગે ગાયક શંકર દોષ માને આ બેમાં ખીચડો કરતો તો એનો અભાવ થાય, પણ ગે ગાયક સંબંધ છે એનો અભાવ ના થાય. એનો અભાવ માનો એનો મતલબ તમે જ્ઞાન નહીં અચેતન માનો છો. સમજાય છે કે નહીં? હા, આત્માનો અભાવ થઈ જાય. એટલે ગે ગાયક સંબંધનો અભાવ ન થાય, એટલે કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો, ગેયોનો સ્વભાવ જણાવવાનો હશે. પ્રવચન સારમાં ગાથા છે, જ્ઞાન ગેયોને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું, ગેયો જ્ઞાનમાં ન જણાય તો ગેયોનું ગેયત્વ શું, સહેજ સ્વભાવ છે. એટલે માટે એનો અને ભાવ્ય ભાવક ભાવનો શંકર દોષનો અભાવ અને ભાવનો અભાવ. તો પછી હું તમને કહું છું, ગે ગાયક ભાવનો જેમ અભાવ ના પાડો છો ને, એમ ભાવ્ય ભાવક ભાવનો અભાવ ના પાડો ને? તો કે ના, ભાવ્ય ભાવક ભાવનો તો અભાવ કરવો પડશે, કેમ કે જ્યાં સુધી એનો અભાવ નહીં થાય ને ત્યાં સુધી રાગ દ્વેષ જીવતા રહેશે, ત્યાં સુધી ક્ષીણ મોહન દિશા આવશે નહીં. એટલા માટે એનો નાશ તો કમ્પલસરી છે. એ પણ પાછી 2-3 મિનિટ છે પેલી ઘડિયાળ પ્રમાણે, પણ એક ભાવ આવે છે કહી દઉં જરાક તમને, કે લિફ્ટ હોય છે ને, લિફ્ટ તો લિફ્ટની અંદર આપણે જઈએ ને તો 2 ડોર હોય છે. એક તો લિફ્ટનું પોતાનું ડોર હોય છે, અને કે આગળ દરેક જેમ ફ્લોર ઉપર એક ડોર હોય છે. તો લિફ્ટમાં આપણે એન્ટર થઈએ પછી એક પેલો દરવાજો બંધ કરીને બીજો 2 દરવાજા બંધ કરી દઈએ ને, અને આપણે 4th માળે જવું છે. તો પછી આપણે ઉપર જવું છે તો પછી 2 દરવાજા બંધ કરવા કે 1 દરવાજો બંધ કરવો પડે? થોડો ખુલ્લો રાખીએ તો? હા, બંને બંધ કરવા પડે કે ના કરવા પડે? બંને દરવાજા બંધ કરે ને તો લિફ્ટ ઉપર જાય. બસ એવી રીતે અહીંયા કહે છે કે અંદરમાં 4th ગુણસ્થાન પ્રગટ કરવું છે ને, તો બહારમાં ગેઓની સામે જોવાનો પણ દરવાજો બંધ કરો. અને એ કહે છે ગેઓના લક્ષ્ય કર્મના ઉદય રાગ દ્વેષ થાય છે, એ કર્મના ઉદયમાં જોડાવાનું પણ શું કરો? બંધ કરો. કર્મના ઉદયમાં જોડાવાનું, જેને આ 36-37 ગાથામાં આવે છે આ, કે ગે ભાવ અને ભાવક ભાવ 2 દરવાજા, અને ત્રીજો છે ગાયક ભાવ. આ ગાયક ભાવ, તો ગે ભાવનો દરવાજો પણ શું કરો? બંધ. ગેઓને જોવાનું બંધ કરો. અને બીજા નંબરમાં કર્મના ઉદયમાં જોડાને જે રાગ દ્વેષ થાય છે, કર્મના ઉદયને જોડાવાની પણ બંને દરવાજા શું કરો? બંધ કરો. અને કે જે અંદરમાં જોડાય ને તો 4th ગુણસ્થાન સહેજમાં આવ્યા વગર રહેશે નહીં ભાઈયા. આપણે 4th માળે છીએ ને, લિફ્ટને ઉપર બોલાવીએ તો શું કરવું પડે? દોરડા ખેંચવા પડે કે શું કરવાનું છે? સ્વીચ દબાવો બસ. એમ કહેશે કે 4th ગુણસ્થાન પ્રગટ કરવા માટે કર્મમાં કાંઈ નથી કરવાનું, અંદરમાં તું ઉપયોગ લગાવ તો આપોઆપ 4th ગુણસ્થાન આવી જશે ભાઈયા. એ પ્રકારે છે. જો હવે છેલ્લી એક એનો ઉપસંહાર, હવે જે આપણે પૂરું કર્યું હતું ને, બહુ સુંદર કલશ લખ્યો અમૃતચંદ્ર આચાર્યે. આખી સ્તુતિનું પ્રકરણ પૂરું થયું ને, પછી હવે ઉપસંહાર કરે છે, 26 ગાથાનું કનેક્શન જોડે છે નિશ્ચય સ્તુતિવાળું. જો શ્લોકાર સીધો વાંચું છું. હવે અહીં આ નિશ્ચય વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે. મળી ગયું ને કલશરૂપ? હવે સાંભળજો. શરીરને અને આત્માને, જો આગળનું પાછું યાદ કરો, હવે મેમરી રિકોલ કરો. શરીરને અને આત્માને વ્યવહાર નહીંથી એકપણું છે, પણ નિશ્ચય નહીંથી એકપણું નથી, માટે શરીરના સ્તવનથી આત્મા એટલે પુરુષનું સ્તવન વ્યવહાર નહીંથી થયું કહેવાય છે અને નિશ્ચય નહીંથી નહીં. હવે જો નિશ્ચય સ્તુતિની સરસ વ્યાખ્યા કરી આ જુઓ, નિશ્ચયથી તો, નિશ્ચય તહ કૌંસનું પણ બોલું છું સાથે, નિશ્ચય તહ નિશ્ચયથી તો ચિત્ત સ્તુત્યા એવ, માને ચૈતન્યના સ્તવનથી જ ચિત્ત સ્તોત્રમ ભવતી, માને નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. કેટલી સરસ લાઈન લખી છે, શું લખ્યું છે બોલો સાથે, નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તુતિ થાય છે, લખી ને, ચૈતન્યના સ્તવનથી ચૈતન્યનું સ્તવન થાય છે. એટલે આ નિશ્ચય સ્તુતિ તો અહીંયા આવવું પડશે હો, ભગવાનના જે ગુણો છે આત્માને એ નહીં, એ પણ વ્યવહારમાં જશે. આ કેમ કે કોઈ કે તમે ભગવાનની નિશ્ચય સ્તુતિની વાત કરો, વ્યવહાર સ્તુતિ દેહના ગુણ, ભગવાનની નિશ્ચય સ્તુતિ ભગવાનના આત્માના ગુણોને આધારે હોવી જોઈએ. પણ ભલા માણસ ભગવાનની નિશ્ચય સ્તુતિ કોને કહેવાય, કે ભગવાનની આજ્ઞા એ છે. ભગવાનની સાચી સ્તુતિ ક્યારે કહેવાય, ભગવાને કહ્યું એમ કરવું એ ભગવાનની સાચી સ્તુતિ છે ને. તો ત્રણ લોકના નાથ ભગવાન એમ કહે છે કે તું મારી સામે જોવાનું બંધ કરી અને અંદરમાં તારો ચૈતન્ય સ્વરૂપ ભગવાન બિરાજે છે ને, એની સ્તુતિ કર, તો મારી સ્તુતિ એમાં આવી ગઈ. એ ભગવાનની નિશ્ચય સ્તુતિ પણ આવી ગઈ ત્યાં આગળ, ખ્યાલ આવે છે કે નહીં. આ એ કહે છે, બહુ સરસ વાત કરી છે જુઓ. આટલું યાદ રાખજો ભાઈયા, નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. તે ચૈતન્યનું સ્તવન અહીં જીતેન્દ્રિય જીતમો ક્ષીણમો એમ ઉપર કહ્યું તેમ છે. અજ્ઞાનીએ આગળ 26મી ગાથા આગળ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નય વિભાગથી ઉત્તર આપ્યો. તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે આત્માને અને શરીરને એક પણ નિશ્ચય નહીંથી નથી. કેમ કે એને મૂળમાં તો ભગવાનના શરીરના ગુણોના આધારે સ્તુતિ કહીને શરીર અને આત્મામાં એકપણું સિદ્ધ કરવું હતું. એટલે આચાર્ય દેવે આ બધું કરી અને છેવટે કન્ક્લુઝન સમરી કરીને બતાવ્યું કે નહીં, ખરેખર માટે બંને એક નથી, બંને પરમાર્થથી જોવામાં આવે. દેહ અને આત્મા બંને કેવા છે, જુદા જુદા છે. તો આપણે સર્વે આ પ્રકારે આ સ્તુતિનું યથાર્થ સ્વરૂપ સમજી અને આપણે સર્વે ચૈતન્યનું સ્તવન કરીને અલ્પકાલમાં જે આ પ્રકારે જે બે ગે ગયા એક શંકર દોષનો પરિહાર કરી, ભાવે ભાવ ભાવનો અભાવ કરી અને સ્તુતિનું ફલ એવી અરહંત અને સિદ્ધ દશાને આપણે જલ્દી જલ્દી પ્રગટ કરીએ એવી મંગલ ભાવના સાથે.
સૌને મારા જય જીનેન્દ્ર. આપણે વિદેશ આપણા મુમુક્ષો બધા આપણે ગઈકાલે મેસેજ બધા મોકલાવ્યા છે ખમાવાના, તો આપણે નવીનભાઈ ને ડૉક્ટર વિનોદ યુકે એમના ફોનને આવ્યા હતા, તો આપણે બધા મુમુક્ષો અહીંયા નહેરુબીને ખમાવ્યા છે. પછી આપણે પ્રતિક અને રાજુભાઈ જે આપણે ચૈતન્યધામ આપણે શૈલેષભાઈ સાથે ગઈ ફેર આવ્યા હતા અહીંયા આગળ, અને બધા તલોદના મુમુક્ષોએ ખમાવ્યા છે. પછી રજનીભાઈ ગોસલિયા અને નયાતીબેન આપણે મોના મુમુક્ષુ ઓફ નોર્થ અમેરિકા એ લોકો, અને પ્લસ આપણે કીર્તિભાઈ વાઘેર દુબઈથી, તો આ બધા હવે આપણે અહીંયા આગળ ખમાવ્યા છે. ગઈકાલે બધાના ફોન આવ્યા હતા અને ઈમેલ મેસેજીસ આવ્યા હતા. અચ્છા, આજે ગઈકાલે એનાઉન્સ કર્યું હતું કે આજે સાંજના પંડિત શ્રી મનીષભાઈ આપણે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પ્રવચન લેશે, પણ એમ નક્કી કરવામાં આવ્યું છે કે સ્વાનીભૂત દર્શન ઉપર બેનશ્રીબેનના જે બોલ છે એના ઉપર લેશે. તો અહીંયા આગળ બહુ પુસ્તકો છે નહીં, તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ બધાની ઘરે તો છે જ, તો જો સાથે લઈ આવાય તો વધારે સારું. અહીંયાની તો બધે અહીંયા આગળ બધાને નહીં અપાય, બધી બુક સાથે હોય તો વધારે સારું, લઈ આવજો. પછી આજે ગઈકાલે ઈમેલમાં મોકલવામાં આવ્યું હતું કે આપણે ભક્તિ લેશું 9-9 અને પ્રવચન 8-9 રાખશું. હવે ઓપ્શન બે છે, હવે ભક્તિ પહેલાં રાખવી છે અને પ્રવચન પછી રાખવું છે, કે પ્રવચન પહેલાં અને ભક્તિ પછી. ભક્તિ રાખીએ તો 7:30-9 આપણે રાખશું, આપણે 7:30-8 વાગ્યા સુધી, ને 8-9 પ્રવચન, યા તો પ્રવચન પહેલા રાખીએ, ભક્તિ પહેલા રાખવી છે ને, જેમ રાખીએ છીએ. અચ્છા, તો પોણા આપણે 7:45 ભક્તિ રાખશું બરોબર, ને પછી આપણે પ્રવચન લેશું 8:00-9. 8:00-9, હા 8:00-9 પ્રવચન ભક્તિ પહેલાં લેશું. વધારે આગ્રહ એમ છે કે ભક્તિ પહેલાં રાખે, તો આપણે ભક્તિ પહેલાં રાખશું ને 8:00-9 પ્રવચન રાખશું, એટલે 9 વાગ્યે આપણો કાર્યક્રમ પૂરો થશે. જય જિનેન્દ્ર.